શ્રી સમયસાર શ્લોક 278 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 29.
વાક્યરચના રૂપે જીવ ભાવનું જીવ પામીને પરિણમે છે. આ સમયસાર શબ્દગ્રંથ છે ને, એ શબ્દગ્રંથ છે કેવી રીતે થયો? અમૃતચંદ્રાચાર્ય દેવીને જે ટીકાનો ભાવ હતો એના નિમિત્તે શબ્દ જળ પૂજગળ વાક્ય રૂપે પરિણમ્યા. તેથી તેમના વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયં છે. વસ્તુના સ્વરૂપને બતાવવાની શક્તિ શબ્દમાં રહેલી છે.
બરાબર,
શબ્દ પૂરતી વસ્તુના સ્વરૂપને કહી શકે એવું શબ્દોમાં સામર્થ્ય છે, શક્તિ છે, તેનું સામર્થ્ય સ્વયં છે, એટલે પોતાનું મળે છે.
બરાબર છે,
ત્યાં તમે શબ્દ બદલી નાખો
બરાબર.
મને પૂછાય એ મને પકડ આવે છે ને, મારો શબ્દ છે, મને એ શબ્દ ત્યાં વાપરો છે, મારા શબ્દમાં તમે ફેરફાર કરો ચાલે. મારે શબ્દ ત્યાં કર્યો નથી, શબ્દ શબ્દ થી કર્યો અને તારા થી કર્યો નથી. આત્મા તો અમૂર્તિ છે, જ્ઞાન સ્વરૂપ છે, આત્મા છે જેમાં રૂપ રસ ગુણ શબ્દ સ્પર્શો એવું કાંઈ નથી. માત્ર એ તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનની મૂર્તિ આત્મા છે. તેથી તે મૂર્તિ શબ્દોની રચના ક્યાં કરી શકે એ જ્ઞાન સ્વરૂપ અમૂર્તિક આત્મતત્વ. એ શબ્દ મૂર્તિ કેવા જળની રચના ક્યાં કરી શકે, કેમ કે એ પણ જગતનો પદાર્થ છે, અસ્તિત્વ ધરાવે છે, હૈયાતિ ધરાવે છે પોતાની. એવો એ પદાર્થ છે કુદ્ર જળ છે, એ જીવને આધીન છે. માટે આચાર્યજી એ કહ્યું છે કે આ સમય પ્રાગૃતની ટીકા શબ્દોએ કરી છે. હું તો આ સમય પ્રાગૃત નામનું કુમકુંડાચાર્યનું શાસ્ત્ર છે, વ્યવહાર અંતરા એમની ટીકા શબ્દોએ કરેલી છે, એટલે કે મેં કરેલી નથી. હું તો સ્વરૂપમાં લીન છું, હું મારા સ્વરૂપની સાથે અનુસંધાનમાં છું, મારા સ્વરૂપ સિવાય મારું અનુસંધાન બીજે ક્યાં રાખવું નથી. મારું કર્તવ્ય તેમાં કાંઈ જ નથી, ટીકા કરવાના મારું કર્તવ્ય થોડું જ છે, કાંઈ કામ નથી એમ કહ્યું. થોડુંક મેં એમાં કર્યું છે અને થોડું શબ્દોથી કર્યું કરાયું નથી. મેં ભાવ કર્યા એટલે શબ્દો થયા, ભાવ ન કર્યા હોય તો શબ્દો નથા એમ પણ છે, કાંઈ નથી ન હોય એમ છે એમ પણ નથી. એ જરા કઠણ કર્યું છે, ભાવ ન કર્યા હોય તો શબ્દો ક્યાંથી થયા હોય. એ વિકલ્પના આધીન કોઈ શબ્દ પુદ્ગલની રચના મારું કાંઈ જ કર્તવ્ય નથી. આ પ્રથમ આચાર્યજીની નિર્માણતા અથવા મૂળ અંધકારતા પણ બતાવે છે. શબ્દની રચનામાં અહમ પણ આચાર્ય નથી એમ પણ એમાંથી પ્રસિદ્ધ થાય છે. હવે જે ભૂતનૈમિત વ્યવહારથી કહીએ તો અહમ પણ કહેવાય છે કે અમુક કાર્ય અમુક પુરુષે વ્યવહારનું વચન એવું છે કે એનું નિમિત્ત જઈને એને કર્યું એમ પણ કરવામાં આવે છે. આ ન્યાય એટલે વ્યવહાર નહીં. આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્ર આચાર્ય કૃત છે, અપંડિતજી લખે છે ને. હા, પોતે તો નિર્માણતા અને વસ્તુ સ્વરૂપને બતાવ્યા એમ કહ્યું કે શબ્દનું કાર્ય શબ્દનું છે મારા સ્વરૂપમાં લીન છું, અને એમના વિકલ્પની નિમિત્ત જોઈને વ્યવહાર દ્રષ્ટિએ એમ કહેવાય કે આ ટીકા એમણે કરી છે, એટલે કે બીજા કોઈ જીવનો ભાવ એના નિમિત્તને નહોતો એટલું એને બતાવવામાં આવે છે. બીજા આચાર્યને બીજા કોઈ જીવનો ભાવ એ ટીકાનું નિમિત્ત કરવામાં વિકલ્પરૂપ નહોતો, તેથી એમ પણ કહી શકાય. તેથી તેણે નાચનારા તથા સાંભળનારા તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે. આમ કરું અમૃતચંદ્ર આચાર્યજી ઉપયોગ છે એમ વ્યવહાર કરવાની પાછો હેતુ એટલો છે કે વાંચનારાને તેમના પ્રત્યે ઉપકાર બુદ્ધિ થાય, પ્રભુ વસ્તુનું સ્વરૂપ આચાર જે આ પ્રમાણે જે કહ્યું છે એ ખરેખર આ જીવને ઉપકારી છે નિમિત્તપણે. તેથી એમનો ઉપકાર માનવો એ યુક્ત છે, યોગ્ય છે અથવા ન્યાય સંગત છે. જીવને અજ્ઞાન છે એમાંથી જ્ઞાન કરવા પ્રત્યેનો પણ એક એની અભિલાષા હોય છે ને, તો એ અભિલાષામાં નિમિત્ત થાય એવા આત્મ સ્વરૂપને બતાવનારા જે વચનો છે એને ઉપકાર ગણવામાં આવે છે. એ વૃદ્ધમાં ઉપકારની દ્રષ્ટિએ પણ બીજો ઉપકાર જોવામાં આવતો નથી. પરસ્પર ઉપગ્રહ જીવાના એમ કહે છે ને, એમ તો કહે છે કે સત્ય સ્વરૂપને બતાવનારા જે આચાર્યો જ્ઞાનીઓ હો, આચાર્ય હો, જીનેન્દ્ર ભગવાન હો, શાસ્ત્ર હો, એનો ઉપકાર એમને કોઈ ઉપમા આપી શકાય નહીં. સામાન્ય સંયોગમાં ઉપકાર કરે, પ્રતિકૂળતા મટાડે, અનુકૂળતા લાવે તો પણ ઉપકારી કરવામાં આવે છે. લાવે એટલે એવો ભાવ કરે, કારણ હું કોઈના હાથની બાજી નથી. એની અનુકૂળતા પ્રતિકૂળતા ની કરવી એ કોઈ જીવના આધીન છે નહીં. એનો ભાવ, એનો હેતુ, એનો અભિપ્રાય જોઈને એને ઉપકારી કરવામાં આવે છે. એ તો ક્ષણિક છે, એ સંયોગ ક્ષણિક છે, અલ્પકાલીન છે. આ તો એવો ઉપકાર છે કે સાદુ અનંતકાળ પૂર્વક જેનું ફળ ઘણું નથી. જેનું ફળ એવું છે કે સાદુ અનંતકાળ પૂર્વક એનું ફળ ઘણું એનું કોઈ માપ પણ છે, અનંતકાળનું માપ નથી. માપથી આવે છે જેને ઉપકાર થાય છે, એટલે જેને આત્મલાભ થાય છે એને એ ઉપકારની માગણી યથાર્થ હોય છે. ઓહો, આત્મા સંભળાવી હોય એમ કે એના ઉપકારની જોડીઓ વિશે હોય શકે. એ યુક્ત છે એમ કે છે, ન્યાય સંગત છે વ્યવહારિક દ્રષ્ટિએ, કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે. બે પદાર્થની બે દ્રવ્યની તદ્દન ભિન્નતા સ્થાપવી અને છતાં નિમિત્ત નિયમિત સંબંધી ઉપકાર શું છે એનું પણ જ્ઞાન કરેલું બે રાખે. એક સાથે એક કાળમાં બે પદાર્થ છે તદ્દન ભિન્ન છે, છતાં નિમિત્ત નિયમિત સંબંધીને એને ઉપકારી ગણવામાં આવે છે, કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું જે પરમ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, એ સ્વરૂપ જણાય છે. એના નિમિત્તે જણાય છે કે તેને વાંચવાથી જણાય છે એમ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ વાંચ્યું પછી જ્ઞાન સ્વરૂપ છે અને અંદર અવલોકન કરે ત્યારે એને આત્માનું સ્વરૂપ જણાય છે. એમ કે છે ગુરુભાઈ, તું જરા તારામાં ને તારામાં તું ધ્યાનથી જોયો તો તું જ્ઞાન સ્વરૂપ છે એમ તને માલુમ પડશે. તેથી એને સાંભળવાથી એને સ્વરૂપ જણાવીને એમ કહેવામાં આત્માનું સ્વરૂપ જણાય છે. પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે કે પારમાર્થિક આત્માનું જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન થાય છે, તેનું શ્રદ્ધાન થાય છે. હું આવ્યો જ છું એમ એને પ્રતિક્રિયા આવે છે તથા તેનું સ્વરૂપાકરણ પણ થાય છે. સ્વરૂપમાં રમતા પણ એને થાય છે. જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર પૂરું ધર્મ થાય છે. તેમજ મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા તથા મિથ્યા આચરણ દૂર થાય, પરમાં સુખ બુદ્ધિ, શરીરમાં અને સમીરમાં સુખ બુદ્ધિ, એમાં સુખ છે એવો વિશ્વાસ અને એ પરાક્રમ, પછી એ જ પદાર્થોમાં સંયોગના ધ્યેયમાં ઉપયોગનું ભ્રમણ થયું, એનું એનું આચરણ બંધ થાય, સ્વરૂપમાન થાય છે. અને આ ઊંટું શું મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા આચરણ એનું દૂર થાય છે, બંધ થાય છે. એટલે મોક્ષ માર્ગની એને પ્રાપ્તિ થાય છે. એ મોક્ષ માર્ગ થયો, ધર્મ કહો કે મોક્ષ નો માર્ગ કહો. અને પરંપરાએ એમાં ને એમાં આગળ વધીને વિકાસ પામીને મોક્ષની પ્રાપ્તિ થાય, સંપૂર્ણ શુદ્ધ દશા થાય છે. મોક્ષ કહો નિજ શુદ્ધતા, બે પદમાં આખી વ્યાખ્યા કરી. નિજ સ્વરૂપની પૂર્ણ શુદ્ધતા અવસ્થામાં થઈ તેને મોક્ષ કહો, અને એની પ્રાપ્તિરૂપ જે પરિણામ, પૂર્વ પરિણામ, એને મોક્ષનો માર્ગ કહેવામાં આવે, પંથ અથવા માર્ગ એ પામે તે પંથ. જે મોક્ષને ન પામે, જે પરિણામ દ્વારા સંપૂર્ણ શુદ્ધિ ન થાય, તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવતો. મોક્ષમાર્ગ કેમ કહેવાય? જેનેથી મોક્ષ ન કમાય એને એનો માર્ગ કેમ કહેવાય? કૃષ્ણ ને તો મોક્ષ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. આ સમયસારમાં જે આત્મા કહેવા માંગે છે એવા જ્ઞાન થયું, જ્ઞાન માત્ર આત્માનો નિરંતર અભ્યાસ કરવા જેવો છે. આનો અભ્યાસ કરવા જેવો છે કે આમાં કહેવા માંગે છે એનો અંતરંગમાં અભ્યાસ કરવા જેવો છે. નિરંતર સંયોગમાં વૃદ્ધિ કરવાનો, નિરંતર સંયોગને જાળવી રાખવાનો અભ્યાસ કર્યો છે કે નહીં? એ અભ્યાસ કરીને શું જોવો છે? જ્યાં એને સુખનું કારણ લાગે છે તે પ્રત્યેની સાવધાનીનો અભ્યાસ નિરંતર જોઈને થઈ રહ્યો છે. એ નિરંતર થઈ રહ્યો છે. શાસ્ત્ર માટે પણ પેલું જે ફરીને હોય તો અભ્યાસ તો પેલો ઊંડે ઊંડે પણ આ કરવાથી મને ક્યાં લાભ થશે એમ એને માનામાં આવ્યા વિના એમ જ માનવામાં એને આવે. જે સંયોગમાં સુખનું છે ને, એટલે જીનેન્દ્રના મંદિર શુદ્ધભાવ થશે. શાસ્ત્ર માંથી સ્તો શુદ્ધભાવ થશે. શુદ્ધભાવ થશે તો અશુભ કરશે અને શુભનો ઉદય આવશે. ભવિષ્યમાં ક્યાંય દુઃખ થશું નહીં. શુભ કરીને તો દુઃખી તો ન થયું એમ એને સંયોગનું વિરણ ત્યાગમાં જેને પોતાની સ્વરૂપની શુદ્ધતા ન જોઈ છે એને શુભ ઉપર નજર રહેતી, શુભ થઈ જાય પણ એના ઉપર એની દ્રષ્ટિ રહેતી. કે છે કે મોક્ષ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. જેને સંસારથી છૂટવું છે એવી જેની અભિલાષા છે એને મોક્ષ કહેવામાં આવે છે. જ્ઞાન માત્ર એવા આત્માનો અંતરંગમાં નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. આમ શ્રી સમયસારની શ્રીમદ ભગવત કુંકુંડાચાર્ય પ્રણીત શ્રી સમયસાર પરમાગમ, શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિમાનની ટીકા સમાપ્ત થઈ. આ શ્લોક લલા પુરુષનું છે. ત્યાર પછી પરિશિષ્ટ રૂપે કહ્યું એ પણ પુરુષનું કથન. હવે પંડિત જયચંદ્રજી ભાષા ટીકા પૂર્ણ કરે છે. એક તો અહીંયા જે ભાવાર્થ લખનાર પંડિત જી છે એમને પણ એક અંતિમ નિમળ રૂપે પદ કર્યું છે. કુંડ કુંડ નીતિઓ ગાથા બંધ પ્રાકૃત હૈ પ્રાભ્રત સુમન શુદ્ધ આત્મ દેખાવનો સુધા ચંદ્ર શ્રી કરી સંસ્કૃત વિકાસ આત્મખ્યાતિ નામ યથા તથ્ય ભાવનો દેશ કી વચનિકા ને લિખી જયચંદ્ર કરે સંક્ષેપ અર્થ અર્ધ બુદ્ધિ નું પાવન કરે સુનો મન લાલ શુદ્ધ આત્મા લખાય જ્ઞાન રૂપ બહુ ચિદાનંદ દર્શાવ. કુમકુંડાચાર્યજીએ પ્રાકૃતમાં ગાથાબંધ આ સમય પ્રાવૃતની જે રચના કરી એમાં શુદ્ધ આત્માના સ્વરૂપને દેખાડવાનું પ્રયોજન રહેલું. આચાર્ય મહારાજનું પ્રયોજન બીજું કાંઈ છે નહીં, પોતાની વિદવત્તા દેખાડવી છે કે જોયું હું કેવું સરસ કવિત્વ રચું છું, કેવું સરસ શાસ્ત્ર ગ્રંથ રચું છું. હું ગ્રંથ રચીશ તો હજારો વર્ષ સુધી લોકો મને યાદ કરશે, મારું નામ ટકશે. એવું કાંઈ એમાં છે શું બાદ મારે દેખાડવાના અંદર પ્રયોજન છે. એક વિભક્ત કહ્યું ને, મારા નિજી વૈભવથી હું શુદ્ધાત્મ સ્વરૂપને દેખાડીશ. આત્માનું જે પરમ સ્વરૂપ છે, પરમાર્થ સ્વરૂપ છે, એનાથી જે અજાણ્યો છે, જીવતાની ભૂલ છે, એ આ છે કે પોતાના નિજ સ્વરૂપથી જે અજાણ્યો પોતે ખરેખર કેવો છે એને ખબર નથી. જન્મ પૂર્વ કર્મકૃત જે સંયોગો યોગો થયા એવા એ સંયોગો યોગો શરીર વાળો હું બસ આત્મા એને ભાન છે. અને એમાં એ રાગ દ્વેષ મૂળના દુઃખદાયી પરિણામ માએ અનાદિમાં દુઃખી થઈ લેવા છે. આચાર્યજીને કરુણા આવી છે. શુદ્ધ આત્માને દેખાડવા માટે કુમકુંડાચાર્યજીએ પ્રાકૃત ગાથા બંધા સમયસારની રચના કરી. સમય પ્રાબ્રત રીતે સમયસાર પ્રાબ્રત એટલે ભેટણું ભેટ સીધા તેને પ્રાબ્રત કરવામાં આવે છે. પછી આપતા જન્મદિવસ હોય ત્યારે ભેટ આપે, લગ્ન થાય ત્યારે ભેટ આપે, ભેટણું મોકલે છે ને ભેટ
ભેટ.
હા, અમૃત સુંદરાચાર્ય વિવેકના જીવને આ ભેટ આપે છે. શુદ્ધ આત્માને દેખાડનારો આ ગ્રંથ છે. એને જો ખરેખર મન લાવીને કરો સુનો મન લાવ, નથી કહેતા મંદિરને કામ કરો રૂચિપૂર્વક, રૂચિપૂર્વક જે એને વાંચવામાં પઢવામાં એનો અભ્યાસ કરવામાં આવે તો એને શુદ્ધાત્મા હું લક્ષ્ય થાય હું છે. અસંયોગ તત્વ છે આત્મા, એનું લક્ષ્ય થાય એમ છે. અત્યારે સંયોગનું લક્ષ્ય પૂર્યું છે, એમાં એને સંભાળને પૂરતું એ લક્ષ્ય થઈ ગયું છે. સંયોગનું શરીરનું જીવને લક્ષ્ય પર થઈ ગયા લક્ષ્ય થી ધ્યાન એનું રહે, એનું લક્ષ્ય જેનું ધ્યાન રહે અથવા જેનું ધ્યાન ન છૂટે એને એનું લક્ષ્ય થઈ ગયું છે એમ કહેવામાં આવે છે. જો રૂચિ લાવીને એનો અભ્યાસ કરવામાં આવે તો શુદ્ધાત્મા લખાય એનો લક્ષ્ય થાય. કેમ થાય કે જ્ઞાન રૂપ ગો, જ્ઞાન રૂપ એનું ગ્રહણ થાય અને એ ચિદાનંદને દર્શાવવા વાળું છે. શુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ છે એને દર્શાવવા વાળું આ પ્રાકૃત કુમકુંડાચાર્યનો ભેટ છે. આચાર્યગુરુએ ભેટ આપી છે, મોટા માણસ ભેટ આપે તો એની ઘણી કિંમત હોય ને. એનાથી નાના હોય નીચા હોય લાગે તો ઠીક છે કે લાગે, પણ મોટા જયારે આપે રાજાની ગીતા વિશે મોટી છે ને, આ તો એવા મુનિ છે કે વંદે ચક્રી તથા મળે માન, ચક્રવર્તી આવીને વંદન કરે એના ઉપર છે, ચક્રવર્તી મને વંદન કરે છે એના ઉપર એનું લક્ષ છે. એ તો જોવો છે બિચારો રાગી છે, છ ખંડ પૃથ્વી ન રાગ ને વર્તે છે, વિકરાગ છે વંદે ન વંદે એને મારે લેવા દેવા. સુધા ચંદ્ર સુધી, સુધા એટલે અમૃત, સુધા નો બીજો અર્થ થાય છે અમૃત, અમૃત ચંદ્ર સુધી એ સંસ્કૃત ટીકા આત્મખ્યાતિ, આત્મખ્યાતિ નામની ટીકાવર ગર્ભ શ્રેષ્ઠ શ્રેષ્ઠ ટીકા એને આત્મખ્યાતિ નામ યથાતથ્ય ભાવ રૂપ છે. આત્માની ખ્યાતિ, આત્માની પ્રસિદ્ધિ, આત્માનો અનુભવ એ વિકાર છે. એવા ભાવરૂપ ટીકા અમૃતચંદ્રાચાર્ય શ્રેષ્ઠ ટીકાના ઉપર દેશ કી વચનિકાને પોતાના દેશની ચાલુ ભાષામાં પોતે જયસિંહજી પંડિતે પોતે સંક્ષેપમાં અર્થ લખ્યો, ભાવ અર્થ લખ્યો છે. એ જયચંદ્રજી નામના પંડિત થઈ ગયા જયપુરમાં 200 વર્ષ પહેલા, એમની લખેલી છે, મૂળ ભંડારીમાં એમને લખ્યું છે, પછી એને ગુજરાતી કરીને આમાં લખ્યું છે. સંક્ષેપ અર્થ ટૂંકાનો અર્થ લખ્યો છે. અલ્પ બુદ્ધિ કે ભાવનું, થોડી બુદ્ધિ હોય તો પણ સમજી શકે એવી સાદી ભાષામાં એને લખ્યું છે. પામવું એટલે પામી શકે એનો અર્થ, ઓછી બુદ્ધિ વાળા ઓછા શુલ્કમ વાળા પણ પામે એવું સંક્ષેપમાં ટૂંકાના જયચંદજીએ ચાલુ ભાષામાં દેશની ભાષામાં એમને ભાવાર્થ લખ્યો છે. થોડો સમો મને લાગ રૂચિપૂર્વક એને સાંભળવું અથવા વાંચવું, જેથી આત્મા લખાય, આત્માનું લક્ષ થાય, નામરૂપ જોવો અને નામરૂપ ગ્રહણ કર્યો એવું આ ચિદાનંદની દર્શાવવાનું શાસ્ત્ર છે. સમય કાળ વિકાર વર્ણન કર્ણ સમય દ્રવ્ય ભાવનો કર્મ થી આત્મતત્વ લખનું બીજી બધું છે. સમયસાર અવિકાર એવો જે સમયસાર એનું વર્ણન કરતા અને સાંભળતા આત્મતત્વનું લક્ષ થાય છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને મૂળ કર્મના લક્ષનો ત્યાગ થાય છે અને આત્મતત્વનો એનો લક્ષ થાય છે. એ સમયસારનું આની અંદર વર્ણન છે, એટલે કે આત્માના સ્વરૂપનું આની અંદર વર્ણન છે. આ પ્રમાણે આ સમય પ્રાગ્રત થયા સમયસાર નામના શાસ્ત્રની, આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશ ભાષાની વચનિકા લખી છે જયચંદ્રજી પંડિત. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે. સંસ્કૃત ટીકાનો અર્થ પણ જયચંદ્રજીએ પોતે ભંડારી ભાષામાં કર્યો છે, એના ઉપરથી જ આપણે પંડિતજી હિંમતભાઈ એમનો અર્થ કર્યો છે. એનો આધાર લીધો છે સંસ્કૃત ટીકામાંથી ગુજરાતી કરવાનો આધાર લીધો છે જયચંદ્રજીના ઢુંઢારી અનુવાદનો. મૂળ ઢુંઢારીમાં પણ એમને સંસ્કૃતનો અનુવાદ કર્યો છે. આપણી પત્ની નથી કે ઢુંઢારી હંમેશા ભંડારીમાં છે ને, બે સંજીનો છે, એક પ્રકરણ વિશેષ લખો હાઉસમાં લખાય છે, ફૂટનોટમાં લખાય છે, એ પછી પહેલા નથી. કેમ કે પહેલા તો જરા બુમા બુમ એવી હતી કે સંગઠ વાળા શાસ્ત્ર ને ફેરવી નાખે છે, જે પ્રમાણે કયું છે એ પ્રમાણે લાગે છે. આત્મખ્યાતિ ટીકા વ્યવહાર નહીં હે શું સર્વ અવતાર થયે ત્યાં તે અવિદ્યમાન અસત્યાર્થ અવતાર થયે ત્યાં પ્રગટ કરે હે. એ જે કર્યું છે એમને એ સંસ્કૃતિનું સિદ્ધિ ભંડારી જયચંદજીનું કરેલું છે, એનું ગુજરાતી ખરેખર તો કર્યું છે, ભંડારીનું ગુજરાતી કર્યું, સિદ્ધ સંસ્કૃતનું ગુજરાતી કર્યું. પૂછ્યું હતું ભાઈ પંડિતજીને પૂછ્યું કે આમાં ગાડીનો અર્થ કરીએ અને એમાં કેમ ફેર પડે છે, પછી જયચંદજીનું છે એ રાખ્યું છે આપણે. એ ગુરુદેવની પણ સ્પષ્ટ આજ્ઞા હતી કે એમાં કોઈ ફેરફાર કરવો નહીં, એ પ્રમાણે જ રાખવું. જયચંદજીએ સંસ્કૃતનું ભંડારી કરેલું, ભાષાંતર ભંડારીમાં કરેલો, એ સંસ્કૃત ટીકા અમૃતચંદ્રાચાર્યનું છે, એનું ભાષાંતર સાધા છે ને આપણે, કે વ્યવહારનું હે શું સર્વજી અવતાર થયે તાપણે અવિદ્યમાન અસત્ય અભૂતાર્થ હૈ તાની પ્રગટ કરે હે. એ જે કર્યું એનું સંસ્કૃતનું છે કે વ્યવહારનું સર્વ અભૂતાર્થ પ્રાપ્ત અભૂતમ અર્થમ પ્રદ્યોતવતી, એટલું જે સંસ્કૃત છે એનો આ ઢુંડારી છે, અને એ ઢુંડારીનું ગુજરાતી કર્યું છે. શું કે છે તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે કોણે, જયચંદજી, અને જયચંદજી એને અતિ સંક્ષિપ્ત એનો ને એનો ભાવાર્થ પણ લખ્યો છે સાદી ભાષામાં, કે સંસ્કૃત ટીકાનો આવો અર્થ થાય છે અને એનો ભાવાર્થ આમ થાય, એ સંક્ષિપ્તમાં લખ્યો છે, વિસ્તાર કર્યો કોઈ કોઈ વખત એમણે પોતાના વિશેષ વિચાર એમાં વ્યક્ત કર્યા છે. ભાવાર્થ લખવાના કાળમાં એમણે એ ગાથા ઉપરથી કોઈ વિશેષ વિચાર પણ એમણે પ્રગટ કર્યા છે અને એ ભાવાર્થમાં એમણે સંસ્કૃતમાં લખ્યા છે. નહીં કરેમ કે સંસ્કૃતનો તો અર્થ કર્યો પછી ભાવાર્થની શું જરૂર, એ તો ભાવાર્થમાં ભાષા સાદી આવે એ સંસ્કૃત અનુસાર ભાષા લેવી પડે એક, અને એ ઉપર કોઈ વિશેષ પોતાનો વિચાર હોય તો પણ વ્યક્ત કરી શકે. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે, અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકામાં ન્યાયથી અનુભવથી સિદ્ધ થઈ ગયેલા પ્રયોગો છે, જે પોતે અનુભવમાં મૂકેલા છે, ન્યાય સિદ્ધ છે, અનુભવ સિદ્ધ છે એવા પ્રયોગો છે, તેમનો વિસ્તાર કરવામાં આવે તો પછી એ જે સંસ્કૃત ટીકામાં જે પ્રયોગો છે એમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાન પ્રમાણના પાંચ અંગો પૂર્વક પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય અને નિગમન પૂર્વક સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખતા ગ્રંથ બહુ વધી જાય, બહુ લાંબુ થઈ જાય. પછી યુટ્યુબમાં આટલા એના ખુલાસા કરવા માંગે તો ગ્રંથ બહુ વધી જાય. તેથી આયુષ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે વર્તમાન કાળમાં એટલા આયુષ નથી મનુષ્યના. પેલા મનુષ્ય આયુષ ઘણા હતા, એટલી બુદ્ધિ પણ અત્યારે મનુષ્યને જોવામાં આવતી નથી જે પેલા હતી. બળ, શરીર બળ, માંડા હજાર શરીરની સરખા બહુભાગ જોવામાં આવતી નથી. અને સ્થિરતા, ચંચળતા, ઉપયોગની પણ અસ્થિરતા જોવામાં આવે છે. બુદ્ધિ ચંચળતા અને અલ્પતાની લીધે જેટલું બની શકું તેટલું સંક્ષેપથી પ્રયોજન માત્ર હું જેટલું બન્યું એટલું ટૂંકામાં, અને છતાં પ્રયોજનભૂત ટૂંકામાં છતાં પ્રયોજન જાળવીને જીવનું હિત થાય એવું પ્રયોજન જાળવીને લખ્યું છે. તે વાંચીને ભવ જે પદાર્થને સમજો, આ વાંચીને એ જેવી જીવો તમે પદાર્થને આત્મ સ્વરૂપને સમજો. કોઈ અર્થમાં નિમધિકતા હોય તો બુદ્ધિ માનો, મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ સમજી, તેમ યથા સમજી લેજો. જયચંદજી છે ને પોતે લખે છે કે હું પંડિત છું, મારી બુદ્ધિ પણ મર્યાદિત છે, મૂળમાં આચાર દેવની ગહનતા ઘણી હોય છે લખાણમાં. તો કોઈ અર્થમાં તમને નિમધિક લાગતું હોય તો મૂળ ગ્રંથમાંથી, મૂળ શુદ્ધમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી. ભવિષ્યના એને વાંચવા વાળા તો મારા કરતા વિશેષ જ્ઞાન અને બુદ્ધિમાન હોવાનો પણ સંભવ છે. હું કોઈ એટલું જ મારો શબ્દ કોઈ ફુરવશો નહીં એમ કહેવા માંગતા નથી. મેં કહ્યું છે એટલે બસ વાત પૂરી થઈ ગઈ એમ છે. એક નાજીક આવી જાય તો મૂળમાં આચાર્ય જે કહ્યું છે એના ઉપરથી યથાર્થ સમજવું. આ ગ્રંથના ગુરુ સંપ્રદાયનો વિચ્છેદ થઈ ગયો છે. ગુરુ પરંપરાગત ઉપદેશનો સંપ્રદાયનો ઉપદેશ કર્યો છે. આ ગ્રંથના ગુરુ સંપ્રદાયનો ગુરુ જયચંદજીએ 200 વર્ષ પહેલા આ લેખન છે કે આનો જે પરંપરાગત ઉપદેશ આવવો જોઈએ. એમ માનો કે 900 વર્ષ પહેલા થયા અમૃતચંદ્ર આચાર્ય, ત્યાં સુધી તો પરંપરા ચાલી. ત્યાર પછી 900 વર્ષમાં જે ફેરફારો થયા સંપ્રદાયમાં એમાં ઉપદેશ વિચ્છેદ થઈ ગયો. માટે જેટલો બની શકે તેટલો વિકાસ શક્તિ અભ્યાસ થઈ શકે છે એનો એકદમ જે ધોધમાર ઉપદેશ આવવો જોઈએ એવો શુદ્ધાત્માનો ઉપદેશ વર્તમાનમાં નથી. ત્યાર પછી તો 200 વર્ષમાં તો બહુ મોટો ફેરફાર, 200 વર્ષ કરતા જે છેલ્લા 20 વર્ષમાં મોટો ફેરફાર. તો પણ જે સ્વાદવાદની જીમતની આજ્ઞા માને છે, તો પણ જે સ્વાદવાદ નવું જે જીમત છે, અભિપ્રાય છે, વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ ગ્રહ કરી આવ્યું સ્વરૂપના સામાન્ય અવલંબન પૂર્વક જે જીમત છે એવા અભિપ્રાયને જે એ અભિપ્રાયની આજ્ઞાને માને છે તેમને વિપરીત શ્રદ્ધા નથી. હું અને ક્યાંય વિપરીતતા થતી નથી. આ શબ્દનો આમ અર્થ થાય કે આમ અર્થ થાય પણ ભાવમાં એને વિપરીતતા થતી નથી. એમાં ઝઘડો કર્યો છે ને આમ અર્થ થાય ને આમ અર્થ ન થાય. આ તો પૂછે છે નિષ્ણાતના શાસ્ત્રો પણ જ્ઞાનીઓને જ્ઞાન ભાષા કારણે ખરો એમ તો અવળામાંથી અવળામાંથી હળવું કાઢે સમય જ્ઞાન થી પરિણમેલો જીવ કાઢે અને મિથ્યા જ્ઞાન પરિણમતો જીવ સવળા માંથી કાઢે. બુદ્ધિ નો દોષ છે. તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. ક્યાંક અર્થનો અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિ નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. ક્યાંક એની સમજણ ફેર થાય તો વિશેષજ્ઞ હોય તેના સમાગમથી એને યથાર્થ સમજાય છે. જીવતની શ્રદ્ધા વાળા વખાગરી હતા એટલે ખરેખર એને જીનેન્દ્ર મતના અનુયાયી અમે કહીએ. એ કદી વખાગરી હતા એ હઠ પકડતા નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે એમ જ્ઞાનમાં મધ્યસ્થપણે લેવાનો એનો પ્રયત્ન હોય છે. પૂર્વગ્રહથી કોઈ વાત નહીં પકડમાં રાખતા. કોઈ પણ વિષય હોય અરે જે કાંઈ વાત પ્રસ્તુત હોય એથી વિરુદ્ધ કોઈ કહે તો પણ એ મધ્યસ્થાથી તપાસવાની બુદ્ધિ હોય છે. તમે અન્યમતી છો ને તમે મિથ્યા દ્રષ્ટિઓ છો ને તમારી વાત મારે સાંભળવી નથી માનવી નથી. તમારી વાતમાં શું ગુણદોષ છે મધ્યસ્થાથી એનો બરાબર અવલોકન કરવું જોઈએ. હવે અમારે કોઈનું સાંભળવું નથી એમ છે જ્ઞાનમાં સ્થિરતા મધ્યસ્થા આવી જોઈએ. જીનમતની શ્રદ્ધા વાળાઓ અઠાગ્રી હોતા નથી એટલે સરળતા હોય છે. અઠાગ્રહ છે એ સરળતાથી વિપરીત અવગુણ છે. સરળતા એ ગુણ છે અને અઠાગ્રહ એ અવગુણ છે. આ અઠાગ્રહનો પ્રકાર જે અવગુણનો છે એ નિજ સ્વરૂપની પ્રાપ્તિમાં સૌથી વિશેષ બાધાકારક છે. અને સરળતા છે એ નિસ્વરૂપની પ્રાપ્તિમાં સૌથી અનુકૂળ છે. એટલી વાત લીધી છે. દોષ તો અનેક પ્રકારના થાય છે જીવને તો પણ આ પ્રકારને અંદર વિશેષ ધ્યાન દેવા જોઈએ. હવે અંત મંગળને અર્થે પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ. મંગળ શ્રી હંત ઘાતી આ કર્મ નિવારે મંગળ સિંધ સિદ્ધ મહંત કર્મ આખો પરિવાર આચાર્ય જો જાય મંગલમય સારે દીક્ષા શિક્ષા દે ભવ્ય જીવન સંતારે. પંચ પરમેશ્વરને યાદ કર્યા જેમણે ઘાતી કર્મનું નિવારણ કર્યું છે એટલે ટાળ્યા છે અભાવ કર્યો છે એવા શ્રી અરવિંદ ભગવાન મંગળ છે મંગળ સ્વરૂપ છે. જેમણે આઠે કર્મ ટાળ્યા છે એવા શ્રી સિદ્ધ ભગવાન પણ મંગળ છે. આચાર્ય અને ઉપાધ્યાય મુનિ છે. આચાર્ય મુનિ અને ઉપાધ્યાય મુનિ બંને મુનિ કક્ષા છે. એ પણ બધા જેટલા કોઈ આચાર્ય છે અને ઉપાધ્યાયો છે સારી બધા એટલા મંગલમય છે. અને જે આચાર્ય ઉપાધ્યાય મુનિ એટલે સાધુ ત્રણે ત્રણે સર્વ સાધુ બધા મંગલમય છે. દીક્ષા શિક્ષા દે જે ભવજીવને ઉપદેશ આપે છે અને તારવામાં મિત્રરૂપ છે. અઠાવીસ મૂળ ગુણ ધાર જે સર્વ સાધુ અણગાર હે જયચંદજી નો પદ લાગે છે. મેં નમો પંચ ગુરુ ચરણ પણ મંગળ હેતુ કરાર હે. પેલા વેલા પંચ નમસ્કાર પણ આ પંચ પરમેશ્વર નો અર્થ સમજ્યા ને अठावीस मूल गुण धार जे सर्व साधु अणगार है आचार्य उपाध्याय है मुनि सर्व साधु अठावीस मूल गुण धार जे बराबर केम के आचार उपाध्याय जे मुनि छे तो शिक्षा दीक्षा देना राखे आचार्य छे दीक्षा दिए ने उपाध्याय छे शिक्षा दिए अठावीस मूल गुण धार जे सर्व साधु अणगार है मैं नमो पंच गुरु चरण को मंगल हेतु करा है युवा पंच परमेष्टि ने अथवा पंच गुरु ने गुरु ना चरण ने हूँ नमस्कार करू छू मंगल हेतु थी शुद्ध हेतु थी मारा आत्मा ना हितना कारण ने हूँ नमस्कार करू छू બીજું કોઈ કારણ એમાં છે એમાં અણગાર એટલે ત્યાગી સર્વ સાધુ અણગાર હે અણગાર એટલે જેને સર્વ સાવજ યોગ નો ત્યાગ છે સાધુ છે એને કદી પણ અત્યાગ દશા હોઈ શકે સાધુ હોય અમે તો ભાવમાં સાધુ છીએ બહારમાં ગમે તેમ હોય સંયોગ એમ હોય શકે અણગાર જ હોય લગ્ન દિગંબર એને બિલકુલ પણ વસ્ત્રાદિનું પણ ગ્રહણ હોય શકે કોણ પણ એને સંયોગની અંદર પોતાનું સાધન હોય એ પોતે રાખે નહીં બીજા પાસે રખાવે નહીં અને બીજા રાખતા હોય તો એને એ અનુકૂળ માને નહીં અત્યારે તો એમ છે ને કે અમે ક્યાં રાખીએ છીએ આ તો સંઘ મારી આરે ફરે છે સાથે ટ્રક ભરીને ચાલે છે અમે તો કાંઈ કરતા નથી અમે તો નગ્ન છીએ અમારી પાસે કાંઈ નથી આ જે સંઘ છે એ લોકો અમારી વ્યવસ્થા કરે છે એ તો એ લોકો કરે છે અમે કઈ કરતા નથી એમ હોય શકે એમાં અણગાર પણ રહેતું કેમ કે અમે એમ એમ કે અમે કર્યું નથી અમે કરાવ કરવા માટે કરે ને પણ નથી પણ એમાં જે ઠીકપણું છે અનુકૂળતા જે સચવાય છે એમાં અનુમોદન આવી જાય છે અનુમોદન આવ્યું એટલે કરવું કરાવું એમાં એમાં અણગાર પણ નથી એ તો સાધુની દશાની જ ખબર નથી મુનિની જે દશા છે એને ખબર નહીતર એ પ્રકાર જ આવે નહીં જ્યાં ક્ષણે ને પડે અંતરમાં શુદ્ધો ઉપયોગ થાય એને વિકલ્પ પોસાય જ નહીં ઘરમાં પણ તો રહી શકે બીજું હું તો ઘરમાં રહીશ મારા હું કઈ કરીશ નહીં મારા માટે કોઈ કરવું નહીં હું કહી દઉં છું તમારે સગવડ સાચી હોય તો તમે જાણો કે અનુમોદન થઈ ગયું હું કઈ કરવું કરાવું કરતો નથી પણ એ વિકલ્પ શુદ્ધોપયોગને સાધુ દશામાં ખરેખર તે કક્ષાના જીવને ઉત્પન્ન હોઈ શકતા નથી પહેલા તો એને પોસાતા નથી અને પછી આત્માની શુદ્ધતા પૂર્વક એનો અભાવ થઈ ગયો હોય છે એટલી શુદ્ધિ વર્તી હોય છે એટલી એ શુદ્ધિ ઉત્પન્ન થાય નહીં એ સ્થિતિ છે મારા આત્માના મંગળ માટે હું એ પંચમુખ પરમ ગુરુને નમસ્કાર કરું પંચ પરમેષ્ઠિને નમવા પાછળ કોઈ લોકેશણા છે નહીં એમ કે છે જયપુર નગરમાં અહીં તેરા પંથ શૈલી બળી તેરા પંથ છે ને અત્યારે આ વિરોધ ચાલે વીસ પંથ નું તેરા પંથ મોટો ગુરુ ગૌતીમાં જે ગડબડથી વીસ પંથ તેરા પંથ જયપુરમાં તેરાપંથી વધારે છે કઈ છે જયપુર નગર માં તેરા પંથ શ્રી લીંબડી બડે બડે ગુણી જ્યાં પઢે ગ્રંથ સાર હૈ ત્યાં ગુણવાન થઈ ગયા છે જયપુર માં પણ આ ગ્રંથ ને વાંચવા વાળા બડે બડે ગુણી ગુણવાન જ્યાં પઢે ગ્રંથ સાર હૈ આવા ગહન પરમાગમના અભ્યાસ કરનારા અધ્યયન કરનારા તેરા પંથી માં જયપુર નગર માં ઘણા થયા સમય પ્રમાણે પણ ત્યાં વાસે ઘણા થયેલા હશે શાસ્ત્ર ભંડારો પણ મોટા મોટા હશે જૈન દિવાનો હતા જયચંદ્ર નામ મેં હું તિને મેં અભ્યાસ પૂછું કયો બુદ્ધિ સારું ધર્મ રાગ તે વિચારે હું મારા મારી બુદ્ધિ પ્રમાણમાં થોડો અભ્યાસ છે ધર્મ રાગ થી મેં આની ભાષા વચનિકા અને અનુવાદ લખ્યો છે ધર્મ રાગ એટલે પ્રભાવનાનો રાગ જગતના જીવો પણ આવું આત્માને બતાવનારું ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે એને વાંચે સમજે એવો ધર્મરાગ હોવાથી મેં આ પ્રવૃત્તિ કરી છે સામાન્ય રીતે પ્રભાવનાનો રાગ ધર્મ પ્રભાવનાનો રાગ જ્ઞાનીઓને વિકલ્પના કાળમાં સહજ આવી જાય શ્રીમદજી આ શરૂ કર્યું શ્રીમદ રાજચંદ્ર હિન્દીમાં ઓફિસ છે ટ્રસ્ટ શરૂ કરી શાસ્ત્ર પ્રકાશન માટે એમના પરમ સુખ પ્રભાવક મંડળ પોતે સ્થાપના એ પોતે સ્થાપના પરમ સુખ પ્રભાવક મંડળ એમાં શ્રુતની પ્રભાવના કરવી પરમ શ્રુતની પ્રભાવના કરવી સમય સાર ગ્રંથ તાપી દેશ કે વચન ભાષા કરી પડો સમય કરો નિર્ધાર હૈ સમય સાર નો ગ્રંથ છે એને દેશની આ વચન રૂપ ચાલુ ભાષાના વચન રૂપ ભાષા કરી છે એને સાંભળવો વાંચવો અને એનો વસ્તુના સ્વરૂપનો નિર્ધાર કરવો નિર્ણય કરવો એના ઉપરથી સ્વરૂપનો નિર્ણય કરવો આપા પર ભેદ જાની હે ત્યાગી ઉપાધિ ગહો શુદ્ધ આત્મ વાત સાર હૈ સ્વ પરનો ભેદ વિજ્ઞાન કરી આપા પર ભેદ જાણી સ્વ અને આપા એટલે પોતે પોતે અને પરનો ભેદ જાણી જે એટલે છોડવા યોગને ત્યાગવું અને ઉપાદેય ગહો ઉપાદેયને ગ્રહણ કરવું વેયને ત્યાગવું છોડવા યોગને છોડવું અને ગ્રહણ કરવા યોગને ગ્રહણ કરવું ગ્રહણ કરો શુદ્ધ આતંકું એ વાત સાર હૈ શુદ્ધ આત્માને ઉપાદેય કરવો એને ગ્રહણ કરવો સ્વસંવેદન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વરૂપ આત્માનું ઉપાધિ કરવો, એને ગ્રહણ કરવો અને પરભાવને ત્યાગવો, પરને છોડવું, પરને વિધવું નહીં, એ વાતનું સાર છે. બધી વાતનો સાર આ છે. બહુ ટૂંકામાં યહી બાત સાર હૈ, આ એક વાત સારભૂત છે. સંવત્સર વિક્રમ સમ અષ્ટાદશ સતોર ચોસઠ કાર્તિક વધી જશે પૂર્ણ ગ્રંથ સખોર. પંડિતજીએ જે ટાઈમે જે સમયે પૂરા ટીકા પૂરી કરી, અષ્ટાદશ 1864 અને 1864 ઉપર 1864 કાર્તિક દશમ આ ગ્રંથ એમને ભાષા વચનિતાને પૂર્ણ કર્યા છે. આમ શ્રીમદ ભગવત કુંદાચાર દેવ ખણિત સમય પ્રાભૃત નામના ગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રીકૃત સંક્ષેપ ભાવાર્થ માત્ર દેશ ભાષામય વચનિકાના આધારે શ્રી હિંમતલાલ જેઠાલાલ શાકર ગુજરાતની
દેવ મંદર ભગવાન.